તારીખ 8/6/1989 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 211 અને 212 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 154
આત્માની મુષ્ટિમાં જોડનારા કેવા હોય છે, જુદા જુદા ગુણોથી એનું વર્ણન કરે છે. શ્રુત પંચમીનો મંગળ દિવસ છે. દ્રઢ શ્રુતની જે અત્યારે વિદ્યમાનતા છે એમાં પ્રથમ શ્રુત સ્કંદ જેને કહેવાય છે એવા ષટખંડ આગમ એની રચના પૂરી થયા પછી અંકલેશ્વરમાં આ દિવસે એની શુદ્ધ પૂજા કરવામાં આવી હતી, મહિમા કરવામાં આવી હતી, જેમાં આત્મ સ્વરૂપની વાત કરી છે અનુભવથી, અથવા આત્માનુભવમાં અનુભવમાં બોલી બોલીને જેણે કલમ ચલાવી છે એવા મહાન આચાર્યોના જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોનો પણ વ્યવહારે મહિમા કરવામાં આવે છે. સમય સારા બે શાસ્ત્ર પછી રચાયા છે. પહેલાં પુષ્પદંત અને જુગબલી મહારાજે આ શાસ્ત્રની ગ્રંથારૂઢ રચના કરી છે. તાળપત્ર ઉપર મુખ્ય વિષય કર્ણાનુયોગનો હોવા છતાં આત્મહિત કેમ થાય એ વિષયને કેન્દ્ર સ્થાનમાં રાખીને જ બધા શાસ્ત્રો લખાતા હોય છે. એથી એ પૂજનીય છે. આજે એમની પ્રથમ પૂજા થઈ હતી આ દિવસે, એવો શ્રુત મહિમાનો આ દિવસ છે. એ શ્રુતનું સ્વાધ્યાય કરીને આત્મહિત કરવું એની અંતરંગ પૂજા છે, એનો અંતરંગ આદર છે. એને અનુસરીને બહારમાં પણ પ્રશંસા બહુમાન ભક્તિ આદિ કરવામાં આવે છે. એ શાસ્ત્રના રચનારા મુનિરાજો કેવા હતા એ વિષય છે આ બોલનો. જેમ ઘોર નિંદ્રામાં સુતેલાને આસપાસના જગતનું ભાન નથી રહેતું, તેમ ચૈતન્યની અત્યંત શાંતિમાં ફરી ગયેલા મુનિવરોને જગતના બાહ્ય વિષયોમાં જરા પણ આસક્તિ થતી નથી અને અંદર સ્વરૂપની લીનતામાંથી બહાર નીકળવું જરાય ઘોટતું નથી. નિંદ્રાનો દ્રષ્ટાંત આપ્યો છે. એ તો ફક્ત એટલા જ પોઈન્ટ ઉપર છે કે નિંદ્રામાં સુતેલાને બહારનો ખ્યાલ નથી હોતો, પણ એ તો બેભાનપણું છે. નિંદ્રા છે એ તો બેભાનપણું છે. એ મુદ્દો અહીંયા લાગુ નથી પડતો. અહીંયા તો ચૈતન્યની જાગૃતિ હોય છે, જે આત્માની શાંતિમાં ઠરેલા છે એમાં તો જાગૃતિ હોય છે. પણ નિંદ્રાવાનને જેમ જગતનું ભાન નથી, તેમ ચૈતન્યની અત્યંત શાંતિમાં ઠરી ગયેલા એક બાજુ ઉપયોગ જાય તીવ્ર રસથી એકાગ્રતાથી, ત્યારે બીજા બધી બાજુથી ગેરહાજર થઈ જવાય છે. શું થાય છે એનો ક્યાંક કાંઈ ખ્યાલ ન રહે એમ જીવ મુનિરાજ ચૈતન્યની અત્યંત શાંતિમાં ઠરી ગયેલા છે. પ્રચુર શાંતિ, અત્યંત શાંતિ એટલે પ્રચુર શાંતિમાં જે ઠરી ગયા છે, ઘણી શાંતિ જેને વ્યાપી ગઈ છે આત્મામાં. યુવા મુનિઓને જગતના બાહ્ય વિષયોમાં જરા પણ આસક્તિ થતી નથી, અથવા જે વિષયો સુખથી શૂન્ય જણાય છે, જ્ઞાનમાં જગતના પદાર્થો પોતાના સુખથી શૂન્ય જણાય છે, અભાવરૂપ જણાય છે. પોતાના સ્વરૂપને જોતા એમાં જ્ઞાન અને સુખ ભરપૂર જણાય છે, ભરેલું જણાય છે, અને જેમાં પર પદાર્થનો અભાવ જણાય છે. સામે સામે શું છે? અહીંયા જ્ઞાન અને સુખ ભરેલું છે, એમાં પર વિષયોનો અભાવ છે. પોતાના અનુભવને જોતા અહીંયા સુખ શાંતિ છે, કોઈ પણ પર પદાર્થનો સદભાવ એમાં નથી. બાહ્ય પદાર્થ જ્ઞાનમાં નહીં થાય તો પોતાથી શૂન્ય છે અને સુખથી પણ એ શૂન્ય છે. એવું સ્પષ્ટ નિર્મળ જ્ઞાન પરિણમતું હોવાને લીધે બાહ્ય વિષયોમાં જરા પણ આસક્તિ નથી. બાહ્ય વિષયોમાં આસક્તિ નહીં હોવાનું આ કારણ છે. એમને એમ કોઈ બાહ્ય વિષયોને ભયથી ત્યાગ્યા છે, અથવા બાહ્ય વિષયો પ્રત્યે દ્વેષથી ત્યાગ કર્યો છે, અનિષ્ટ ના કરનારા છે, અનિષ્ટનું નિમિત્ત છે માટે એના પ્રત્યે કાંઈ દ્વેષ કરવો છે એ પ્રકાર નથી. સ્પષ્ટ જ્ઞાન છે, વસ્તુના સ્વરૂપ અનુસારનું સ્પષ્ટ જ્ઞાન છે કે એમાં સુખ નથી માટે આસક્તિ નથી. જ્યાં જ્યાં આસક્તિ છે ત્યાં અવશ્ય સુખ માન્યું છે. સુખ માન્યા વગર આસક્તિ કદી હોય નહીં, આ નિયમ છે. પછી ભલે સુખ ન હોય, જૂઠો નિર્ણય હોય, સુખાભાસરૂપ પરિણામ હોય, તો પણ આસક્તિના પરિણામ થયા વિના રહે નહીં, આ નિયમ છે. પણ જેણે પોતાના નિર્મળ જ્ઞાનમાં સુખ રહિત સર્વ પદાર્થોને જોયા, જગતના તમામ પદાર્થોને સુખ રહિત જેને ભાસે છે, અને પોતાના અખંડ પ્રતિભાસમય સ્વરૂપમાં અનંત સુખ જેને પ્રત્યક્ષ ભાસે છે, એને એવા મુનિ મુનિવરોને બાહ્ય વિષયોમાં જરા પણ આસક્તિ થતી નથી. જ્ઞાનીને ચારિત્ર મોહ પૂરતી આસક્તિ થાય છે, છતાં તેનાથી ભિન્ન પોતાનો અનુભવ થાય છે, તો પણ ત્યાં આસક્તિના પરિણામ અને તદ અનુસાર ઉદયમાન ક્વચિત પ્રવૃત્તિ પણ જોવામાં આવે છે. મુનિવરોને એટલી પણ આસક્તિ નથી ચારિત્ર મોહની, અભાવ કરી નાખ્યો છે. આસક્તિના પરિણામનો જેમણે અભાવ કરેલો છે અને તેથી કરીને તે પરિણામના નિમિત્તભૂત વિષયોમાં પણ જેમની પ્રવૃત્તિ સ્પષ્ટપણે જોવામાં આવતી નથી, તેથી એમ કહેવાય છે કે વિષયોમાં જરા પણ આસક્તિ નથી. અંદર સ્વરૂપલીનતામાંથી બહાર નીકળવું જરાય ગૂઢતું નથી. ખરેખર તો અનંત ગુણ નિધાનની આસક્તિ છે. આમ જોઈએ તો આસક્તિ શબ્દનો પ્રયોગ કરવો હોય તો પોતાના અનંત શાંત સ્વરૂપની આસક્તિ છે, એમાં એટલી લીનતા વર્તે છે, એટલી મગ્નતા વર્તે છે, અથવા એટલો આત્મરસ અમૃતરસ, એનું વેદન એટલું મીઠું છે, શાંત છે, કે એમાંથી જરાય બહાર નીકળવું ગમતું નથી, ગોખતું નથી. પોતાની શાંતિના વેદનમાંથી એમને છૂટવું ગમતું નથી. અનાદિથી જીવ બહારના પરિણામથી છૂટી શકતો નથી. અહીંયા કહે છે કે મુનિરાજ અંદરના પરિણામથી છૂટી શકતા નથી. દશા કેળવાઈની કેટલી બદલાણી છે. પેલા બહારથી છૂટી શકતા નથી, આ અંદરથી છૂટી શકતા નથી. આ સુખાભાસને લઈને બહારથી નીકળતા નથી, આ વાસ્તવિક સુખના પ્રત્યક્ષ વેદનમાં ઉભેલા છે એટલે અંદરથી છૂટતા નથી. અંદર સ્વરૂપની લીનતામાંથી બહાર નીકળવું જરાય ગોખતું નથી. સામે મુનિરાજ ઊભા હોય અને એમને જોઈને જાણે વાત કરતા હોય એવું મુનિદશાનું વર્ણન છે બંને ગ્રંથમાં, ગુરુદેવ શ્રીના વચનામૃતમાં અને બહેનશ્રીના વચનામૃતમાં મુનિઓનું વર્ણન એવું આવ્યું છે. ભલે એવા મુનિઓ અત્યારે દર્શનમાં પ્રાપ્ત નથી તો પણ પોતાના આત્મજ્ઞાનથી અનુભવ જ્ઞાનથી આ મુનિઓનું વર્ણન કરે છે. પુષ્પદન ભૂતમલી મહારાજ એવા જ હતા, દર્શનાચાર્યના શિષ્ય હતા, એમના તરફથી એમને એ જ્ઞાન મળ્યું હતું. ગિરનાર જુનાગઢ છે, ગિરનારમાં દર્શનાચાર્ય દેવની ગુફા છે જ્યાં જ્ઞાન ધ્યાનમાં રહેતા હતા. પાછળના ભાગમાં દર્શનાચાર્યની ગુફા છે ત્યાં કહેવાય છે કે પુષ્પદન તમે ભૂતબલી મહારાજ વિહાર કરતા કરતા ત્યાં આવેલા છે, ત્યાં યોગ થયો છે અને પોતાને જે જ્ઞાન, જે અંગ પૂર્વનું જ્ઞાન, મૂળ જ્ઞાન કહેવાય છે, જે કંઠસ્થ હતું એમને, કંઠસ્થ હતું એમને એમને કહ્યું, એમને કહ્યું એ એમણે ધાર્યું સમ્યક જ્ઞાનમાં, જોયું કે હવે પછીના જીવો આ રીતે જ્ઞાનમાં ધારણા રાખી શકે એવા નહીં હોય, એટલે પોતે એને ગ્રંથારૂપ કરેલું છે. જ્ઞાન અનાદિથી ચાલ્યું આવે છે, દ્રવ્યશ્રુત અનાદિથી ચાલ્યું આવે છે, પણ વચ્ચે વિચ્છેદ જાય છે, બે તીર્થંકરનો અહીંયા આંકરો હોય છે. ગણધરદેવ બારની રચના કરે છે એ વખતે તો કંઠસ્થ ધારણ કરનારા સમર્થ મુનિરાજો હોય છે, ગુરુ પરંપરાથી એ વિશે ચાલે છે. કાળ વીણો હોય ત્યારે પછી એને પુસ્તકારૂપ ગ્રંથારૂપ કરવામાં આવે છે. એવા મુનિઓ હોય છે એ સ્થાનમાં જાઓ તો એ મુનિઓને સ્મૃતિ આવે એવા બધા સ્થાન છે જ્યાં જ્યાં મુનિવરો વિચર્યા છે. એવા પહાડ જંગલ છે, પર્વતો છે, ત્યાં ત્યાં આત્માની મસ્તીમાં વિચરનારા મુનિઓ જ્ઞાન ધ્યાનની સાધના આરાધનામાં અહીંયા હતા એની સ્મૃતિ થાય છે, એટલે તીર્થ સ્થાન પણ કહેવામાં આવે છે. મુનિરાજને સ્વરૂપની લીનતામાંથી બહાર નીકળવાનું જરા પણ ગોખતું નથી. આસપાસ ઉપાધિ છે, બહાર નીકળવું, બહાર જે પરિણામ જાય એ ઉપાધિક પરિણામ છે, અંદર જે પરિણામ જેટલા રહે નિરુપાધિક શાંત પરિણામ છે. નિરુપાધિક અને શાંતિને છોડીને ઉપાધિ કોણ પસંદ કરે, બીજી પ્રવૃત્તિ એમને માથે નથી, દેહની પણ જેમને ચિંતા નથી, તેથી એક જ કામમાં લાગેલા છે. આસપાસ વનના વાઘ અને સિંહ ત્રાડ પાડતા હોય તો પણ તેનાથી જરાય ડરતા નથી, એ સંબંધીનો એમને ડર નથી લાગતો. આ તો મુનિરાજનું વર્ણન એટલા માટે ભાવથી કરવામાં આવે છે, ભક્તિ સહિતનું આ વર્ણન છે, બહુમાન સહિતનું
વર્ણન.
વર્ણન કરનારને એમ હોય છે કે આવી અપૂર્વ દશા અમારે પણ ક્યારે આવે એવી અભિલાષા, એ ભક્તિની અંદર અભિલાષા વર્તે છે એટલે વર્ણન કરે છે. વર્ણન કરવા પાછળ હેતુ છે કે પોતે પણ એ ભાવનામાં આવે છે અને જેની ભાવના હોય છે એનો પુરુષાર્થ થાય છે, જેની ભાવના હોય એને એ ભાવનાની દશા ફળ સ્વરૂપે પ્રગટ થાય છે, એવું જ કોઈ કુદરતી પૂર્વ ઉત્તર પર્યાયોનો સાધન સાધ્ય જેવો સંબંધ છે. સાધનની સાથે સાધ્ય પ્રતિબદ્ધ છે એમ કહેવાય છે. આવું જે સાધન હોય છે એની સાથે સાધ્ય બંધાયેલું હોય છે અને એ કુદરતી હોય છે, કૃત્રિમ રીતે કરવામાં આવે છે એમ પણ નહીં. કુદરતી જે રીતે ભાવના થાય છે એની દશા જેવી આસપાસ વનના વાઘ ને સિંહ ત્રાડ પાડતા હોય તો પણ તેનાથી જરાય ડરતા નથી, વાઘ સિંહનો ડર રાખતો નથી. મનુષ્ય પ્રાણીને પાંજરામાં હોય તો ડરે, થોડા આધારીએ એનાથી, પાંજરામાંથી તો બહાર નથી આવવાના, ખુલ્લા હોય તો કેટલા ડરે. મુનિરાજની આજુબાજુ ફરતા હોય, તાળ નાખતા હોય, એ પોતાની શાંતિને છોડીને એને વિકલ્પ ઉઠતો નથી, થોડો પણ વિચાર આવતો નથી કે આ બધા ફરે છે એમાં કુ છે, બધા જંગલી અને હિંસક પ્રાણી, અને ક્યારે વૃત્તિમાં શું આવે કાંઈ કહેવાય નહીં. ગમે તે હોય મારા અવ્યાબાધ સ્વરૂપને કોઈ બાધા કરી શકે એવી તો પરિસ્થિતિ છે. દેહ તો પોતે ઈચ્છતા નથી, દેહને પોતે ઈચ્છતા નથી, નવીન દેહ મળે એને પણ ઈચ્છતા નથી, આ દેહને પણ ઈચ્છતા નથી. જેને જે ઈચ્છતા ન હોય તેનું ગમે તે થાય, મારે શું? આમ સીધી વાત છે. એટલે એ સંબંધીની ચિંતા, મૃત્યુનો ભય, અકસ્માતનો ભય, અશાતાનો ભય મુખ્યપણે દેહાધ્યાસમાં થાય છે. એને દેહ તે હું એવું જે એકત્વ બુદ્ધિથી મમત્વ વર્તે છે એને ઘણો ભય થાય છે, એ ભયથી ગ્રસિત જ રહે છે હંમેશા. જ્યારે મુનિરાજને તો દેહ તો પરિગ્રહ છે, એને પરિગ્રહ માન્યો છે, આ પણ મને જોઈએ નહીં, વિદેહી દશા અશરીરી દશા પ્રાપ્ત કરવામાં પુરુષાર્થમાં પડ્યા છે, એ દેહને જરા પણ વળગતા નથી, દેહ સંબંધીનો ભય નથી. આત્મા અવ્યાબાધ શાશ્વત સ્વરૂપ હોવાથી આત્મા સંબંધીનો પણ પોતાને ભય થતો નથી. એટલે વાઘ સિંહના ત્રાળ પાડતા એ તો જાણે પાયમાં પરમ મિત્રનો યોગ જો એમ કીધું છે. શ્રીમદજી એકાકી વિચરતો વળી શમશાનમાં વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો, એ વાઘ સિંહ તો પરમ મિત્ર જાણે છે, એ તો મિત્રો છે. મિત્રો આજુબાજુ ફરતા હોય તો કોઈને ડર લાગે છે કે આ મારો મિત્ર કેમ બાજુમાં આંટો મારવા નીકળે, એમ એમને એ સંબંધીનો ભય નથી લાગતો. એને કોઈ મને અહિત કરનારા, મારું નુકસાન કરનારા, મને બાધા પહોંચાડનારા, મને અશાતા પહોંચાડનારા એ સ્વરૂપે જોતા નથી. એને જોવે છે કે એ પણ આત્મા છે, કોઈ આ પિંજરામાં પુરાણા છે, અપરાધને લઈને આ પિંજરામાં પુરાણા છે, પરવશ પડેલા છે, બીજો ઉપાય નથી. પોતે પોતાને તો સમ્ય જ્ઞાનમાં નિમિત્ત થાય છે કે એમને જોઈને પણ આત્માની જાગૃતિ છોડવા જેવી નથી, ચૈતન્યની જાગૃતિ છોડવા જેવી નથી, નહીતર આ દશા છે. જેણે ચૈતન્યની જાગૃતિ ગુમાવી, પ્રાપ્ત ન કરી, એ જાગૃતિને ખોઈ બેઠેલા આ સ્થિતિમાં આવી જાય છે. અને જગતના જીવ જંતુ જોતા એ અજાગૃત દશાનું ફળ શું છે એ પ્રત્યક્ષ જ્ઞાનમાં થાય છે. શાંતિને બેસે, મુનિરાજની બાહ્ય શાંતિ જોઈને એને પણ થોડીક શાતા ઉમજે ને શાંત થાય, થાય તો ભલે ને ન થાય તોય ભલે, એની દરકાર નથી. એવું નથી કે થાય, એના ક્રમમાં કોઈ એવી પર્યાય હોય, અહીંયા ક્રમમાં કોઈ એવી પર્યાય હોય, બસ એ કોઈનું એની કિંમત નથી. શાંતિની, એની શાંતિની કે એની અશાંતિની શું દરકાર કરતી? પોતાના ચૈતન્યની સાવધાનીમાં પડેલા છે, અંતર સાવધાનીમાં રહી વર્તે છે, એની બહારની સાવધાની નથી. જરા પણ ડરતા નથી કે સ્વરૂપની સ્થિરતાથી જરાય ડગતા નથી. ડરતા પણ નથી અને ડગતા પણ નથી. પોતાની સ્થિરતામાંથી વિચલિત થતા નથી જરા પણ. થોડો ચારિત્ર મોહનો ભય તો લાગતો હશે કે નહીં? કે નહીં, ચારિત્ર મોહનો ભય પણ નથી ત્યાં. એટલી બધી નિર્ભયતા છે, ચારિત્ર મોહનો ભય નથી થતો. ચોથે પાંચમે ગુણ સ્થાને થોડો થાય ચારિત્ર મોહનો, છઠ્ઠા સાતમા ગુણ સ્થાને આવે એટલે ચારિત્ર મોહનો ભય. પણ સંકલનનો અતિ મંદ કષાય વર્તે છે, અતિ મંદ ઉદય વર્તે છે, એમાં ચારિત્ર મોહનો ભય દે જોવામાં આવતો નથી. વાઘ હોય, સિંહ હોય, કાળા સર્પો હોય, જોઈને ડરે માણસ. એવા સર્પો હોય હુંફાળા મારતા, ક્રોધી પ્રાણી છે ને, સંપૂર્ણ સંસ્કારથી ક્રોધ વર્તે છે. પોતાની કરુણા આવે છે એના ઉપર, બીજું કાંઈ નથી, ભય થતો નથી, પણ કરુણા આવે છે. અરે રે, જીવની દશા તો જુઓ કેવી થઈ જાય છે. હા, તેરી ખાને કી ચીજ હૈ, જે ખાના હો તો હા, તેરી ખાને કી ચીજ હૈ. પોતાની મસ્તીમાં છે, ચેતન ભિન્ન નામ કાયા થી ચેતન ભિન્ન છે, જુદી છે કાયા. જે થાય કે જાણે કોકના શરીરને થાય છે, શું જાણે કે કોકને થાય છે. જેને રાગ પરદ્રવ્યવત ભિન્ન ભાષે છે, જાણે પરદ્રવ્યમાં થઈ રહ્યો છે, મારામાં થતો નથી. શું એ રાગને આટલો જે ભિન્ન જોવે છે, એ શરીરને કેટલું ભિન્ન જોતા છે, અંદાજ કાઢવો મુશ્કેલ પડે એવું છે, અનુમાન કરવું મુશ્કેલ પડે એવું છે. સ્વરૂપની સ્થિરતાથી જરાય વિચલિત થતા નથી. આ ધન્ય અદ્ભુત દશા, એવી મુનિવરની વિતરાગતામય અથવા આનંદ અમૃત ના અત્યંત પ્રચુર વેદનમય એવી જે મુનિવરની દશા હોય છે, એ અદ્ભુત દશા હોય છે. એ દશાને પ્રણામ કરવામાં આવે છે, એને ભક્તિથી નમસ્કાર કરવામાં આવે છે. અને એ રીતે એ દશા પોતાને પણ શીઘ્ર પ્રાપ્ત થાય એની ભાવના પણ ભાવવામાં આવે છે. હા, જુઓ આ પરમ સત્ય માર્ગ. આ કાળમાં પણ, આવા હીણા નિકૃષ્ટ કાળમાં પણ પરમ સત્ય માર્ગ અત્યારે પણ પ્રસિદ્ધ છે અને જીવંત છે. પ્રસિદ્ધપણે
જીવંત છે,
બહુ મોટી વાત છે. वस्तु छे, परम सत्य मार्ग धर्मरूपी वस्तु छे, जीवंत छे, अने प्राप्त करी शकाय एवो सुयोग पण छे, आटलू छे। पछी पोताने उत्साह न आवे, पोताने पुरुषार्थ न उपरे, પોતાને એ તરફના પરિણામ ગતિમાન ન થાય ત્યાં બીજો કોઈ ઉપાય નથી, પણ વસ્તુ છે અને એને પ્રાપ્ત થઈ કરી શકાય એવા વિદ્યમાન સંયોગો, સુયોગ જેને કહેવામાં આવે, એ પણ ઉપલબ્ધ છે, પ્રાપ્ત છે। હા, જુઓ આ પરમ સત્ય માર્ગ, भगवान सिमंदर परमात्मा पूर्व विधि क्षेत्र अत्यारे बिराजी रहा है। अत्यारे पण आजे पण सिमंदर परमात्मा पूर्व विधि, पूर्व विधि अने पश्चिम विधि एवा बे विधि क्षेत्र छे। एमां पूर्व विधि क्षेत्र में अत्यारे, पूर्व बाजूना विधि क्षेत्र में अत्यारे विराजमान छे। જૈન ભૂગોળ જે સમજતા હોય એને ખ્યાલ આવે કે વચ્ચે કેવી કઈ રીતે પર્વતો છે, નદીઓ છે, ત્યાં મેરુ પર્વત છે, મેરુ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચાર દિશા નક્કી કરે છે ત્યાંથી। એમાં અત્યારે પણ સિમંદર પરમાત્મા પૂર્વ વિદે ક્ષેત્રે અત્યારે બિરાજી રહ્યા છે। આ પૂજ્ય ગુરુદેવ શ્રી જ્યાંથી અહીંયા પધાર્યા છે એ આ પૂર્વ વિદે ક્ષેત્ર છે। ત્યાં જઈને શ્રી કુનકુંડાચાર્ય દેવ ભગવાન પાસેથી દિવ્ય ધ્વનિ સાંભળીને આવ્યા એ વિદે ક્ષેત્રમાં 2000 વર્ષ પહેલા કુનકુંડાચાર્ય દેવ સિમંદર ભગવાન પાસે ભાવના થઈ જવાની, એવું કોઈ પુણ્યયોગ પણ થયો અને દિવ્ય ધ્વનિ સાંભળ્યા, સાંભળવાના 8 દિવસ માટે ત્યાં રોકાયેલા, એ સાંભળીને અહીંયા પાછા ભરત ક્ષેત્રમાં ફરીને પરત પાછા આવેલા છે। ને પછી તેમણે આ શાસ્ત્રો પણ, શાસ્ત્રોમાં પરમ સત્ય માર્ગની ચોખવટ કરી। એક તો એ માર્ગ પોતાને અનુભૂત હતો, એ માર્ગ ગ્રંથારૂઢ કરવામાં ભગવાન સિમંદર દેવની સાક્ષાત દિવ્ય ધ્વનિ સાંભળી, જેમાં કેટલી ચોખવટ આવે કે ચારે પડખેથી પૂરેપૂરી ચોખવટ આવે, એટલું બધું સ્પષ્ટ ગાઢ જ્ઞાનમાં પણ નિર્મળતા સહિત સ્પષ્ટ ભાષે વસ્તુનું સ્વરૂપ એ દિવ્ય સંભળ્યા, દિવ્ય ધ્વનિમાંથી સાંભળ્યું, પોતે પણ પોતાનો અનુભવ તદનુસાર કરેલો છે। અને પછી તેમણે આ શાસ્ત્રોમાં પરમ સત્ય માર્ગની ચોખવટ કરી અને સમયસાર આદિ શાસ્ત્રમાં અંતર્મુખ થવાના માર્ગમાં વિતરાગ માર્ગની સ્પષ્ટતા કરી કે આ પ્રકારે આ વિધિએ માર્ગની પ્રાપ્તિ થાય છે અથવા માર્ગ આવો છે, ત્રણેય કાળે આ જ પ્રકારે માર્ગ હોય, બીજી કોઈ રીતે માર્ગ હોઈ શકે નહીં, એમનો કાળ પણ સંક્રાંતિનો રહ્યો। જ્યારે ભગવાન કુનકુંડાચાર્ય વિચરતા હતા એ દર્શામાં શ્વેતાંબર પંથ શરૂ થયો, એટલે માર્ગના વિષયમાં અનેક જીવો ભ્રમણામાં પડ્યા, કેમ કે બધી જ ભળતી વાતો હોય તો હવે તીર્થંકર 6 દ્રવ્યો 9 તત્વો, નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, એ વગેરે અનેક પ્રકારે બધી ભળતી વાતો હોય, ભળતા શબ્દો હોય, એવો જ પ્રકાર હોય, અનેક જીવો ભ્રમણામાં પડે, પોતાની યોગ્યતા અવશ્ય છે વાતો। ત્યારે એમણે પોતે કહ્યું એટલું નહીં, ગ્રંથારૂઢ પણ કર્યો, સમયસાર પ્રવચન સારા શાસ્ત્રોમાં ખાસ કરીને જે અષ્ટપાવળ લખ્યું છે એ ખાસ કરીને શ્વેતામ્બર દિગંબરના વિષય ઉપર સ્પષ્ટીકરણ કરવા માટેનું શાસ્ત્ર છે. તો એમણે માર્ગની ચોખવટ કરી, માર્ગ આવો જ હોય, બીજા કોઈ પ્રકારે માર્ગ ક્યારે પણ હોય નહીં. ગોકુળવાન કહેવા લાગ્યા કે 12 વર્ષના દુકાળ પડ્યા છે અને કોઈ મુનિઓ આવું આચરણ ન પાડી શકે, કઠોર આચરણ ન પાડી શકે, તો સામાન્ય ફેરફાર સાથે ચલાવો, એમની શાંતિ જુઓ, મન કસાઈની શાંતિ હોય છે, એમનો વૈરાગ જુઓ, કેટલા નિષ્પ્રહ છે, એમને ક્યાં કાંઈ જોઈએ છે. અરે કેટલાક તો જે સંપન્ન ગ્રહસ્થો હોય છે, રાજાઓ હોય છે, એ પણ ત્યાગ કરીને એમના સંપ્રદાયમાં મુનિ થાય છે. જો બહારની સંપત્તિ ભોગ ઉપભોગની રૂચિ હોય તો ત્યાગ કેવી રીતે કરે? માટે ત્યાગને તો માનવો પડે. અનેક પ્રકારે ભ્રમણા છે, એમાં માર્ગ છિન્નભિન્ન થયો. અને બીજો પણ માર્ગ છે આ સિવાય, આ પણ માર્ગ પરમ સત્ય માર્ગ ની ચોખવટ કરી. અંતરવાય માર્ગ કેવો હોય છે? ચોથા ગુણ સ્થાને, પાંચમા ગુણ સ્થાને, છઠ્ઠા સાતમા ગુણ સ્થાને અંતરવાય માર્ગ કેવો હોય છે બધી સ્પષ્ટતા કરી. હા, કેવો સત્ય માર્ગ અને કેવો ચોખ્ખો માર્ગ! એટલો જ પરમ સત્ય છે, નિર્ભય અને સ્પષ્ટ ચોખ્ખો છે, ક્યાંય ગડબડ થાય એવું નથી. અનુભવથી સિદ્ધ એવો ચોખ્ખો છે અને કેવો પ્રસિદ્ધ માર્ગ છે! સત્ય છે, સ્પષ્ટ છે અને પ્રસિદ્ધ માર્ગ છે. ત્રણ વિશેષણ વાપર્યા છે માર્ગ માટે. પરમ સત્ય છે, જરા પણ જેમાં બીજું કોઈ રાગની ભેળસેળ ચાલે એવો આ માર્ગ નથી, ચોખ્ખો વિતરાગ માર્ગ છે. અને પોતાના અનુભવથી પ્રસિદ્ધ કરેલો એવો આ વિતરાગ માર્ગ છે. તીર્થંકરોથી પણ પ્રસિદ્ધ થયેલો આ વિતરાગ માર્ગ છે. પણ અત્યારે લોકો શાસ્ત્રોના નામે પણ માર્ગમાં મોટી ગડબડ ઊભી કરી રહ્યા છે. અને આ શાસ્ત્રોની ગડબડ તો શ્વેતાંબર પછી દિગંબરના મુનિઓને વિદ્વાનો અને ત્યાગીઓએ પણ અંદર બધી ગડબડ કરી. અનેક શાસ્ત્રોમાં ગાથાઓ ભેળવી, અનેક શાસ્ત્રો ખોટા રીચા મિથ્યાત્વ અવસ્થામાં પોતાની માન્યતાનું પોષણ કરવા માટે એ વગેરે અનેક પ્રકારે ગડબડ કરી. એ બધી પ્રવૃત્તિ અનંત સંસારની પ્રવૃત્તિ છે. મૂળ માર્ગથી વિરુદ્ધ આવી જે શાસ્ત્ર પ્રવૃત્તિ, અપસિદ્ધાંતોનું સ્થાપન કરવું અનંત સંસારનું કારણ છે. એક પણ અપસિદ્ધાંતનું સ્થાપન થાય તો પણ અનંત સંસારનું કારણ છે. તો જેણે શાસ્ત્રોમાં જ ગડબડ કરી, મૂળ શાસ્ત્રોમાં ભેળસેળ કરી, ભગવતી આરાધનામાં છે ને, ભગવતી આરાધનામાં ઘણી ગાથાઓ વધારી છે પાછળથી. શિવકોટી આચાર્યનું છે ને ભગવતી આરાધના, ભગવતી આરાધના એ મૂળ ગાથાઓ, પછી એમાં ઘણી ગાથાઓ પાછળથી કોઈ નાખી છે. અને સ્પષ્ટપણે એમાં મૂળ માર્ગથી અભિપ્રાય ભેદ હોય એવું જોવામાં આવે છે. બહુ મોટો અપરાધ છે, શ્રુતનો અપરાધ છે. ફક્ત પોતાના અભિપ્રાયને દ્રઢ કરવા માટે અથવા અસત્ય અભિપ્રાયને દ્રઢ કરવા માટે કષાયથી રચવામાં આવેલા શાસ્ત્રો એને વિતરાગી શાસ્ત્રો કહેવામાં આવતા નથી. ભગવતી
આરાધના
તો બે છે ને, તો ભગવતી સૂત્ર છે ત્યાં જે નામ છે ને, એ તો પણ ભગવતી સૂત્ર નામ છે.
ભગવતી આરાધના
ના, ભગવતી આ તો શિવકોટી આચાર્ય છે, દિગંબર આચાર્ય છે, દિગંબર આચાર્ય છે.
ભગવતી સૂત્રમાં ફેરફાર કર્યો,
ભગવતી નહીં, ભગવતી આરાધનામાં ગાથાઓ ઉમેરેલી છે. હા, ગાથાઓ વધારેલી છે.
એને
લોકો ભગવતી સૂત્ર કહેવાય. એ તો ખબર નથી, ભગવતી સૂત્ર આખું જુદું જ હશે એનું.
તમારો
ભગવતી સૂત્ર એનું જુદું અને દિગંબર આચાર્યની ભગવતી આરાધના જુદી. પણ આ તો ખ્યાલ આવે એવો વાત છે. કારણ કે ગુરુદેવ કહે છે ને કે અત્યારે લોકો શાસ્ત્રના નામે માર્ગમાં મોટી ગરબડ કરી રહ્યા છે. આ ઘણા વર્ષોથી મિથ્યાત્વ અવસ્થામાં તીવ્ર મિથ્યાત્વ થતાં દેવ સંબંધી ગરબડ ઊભી થાય, ગુરુ સંબંધી ગરબડ ઊભી થાય, અને શાસ્ત્ર સંબંધી સત્પુરુષ સંબંધી બધી ગરબડ ઊભી થાય. પંડિતો ઉમેર્યું હોય ને, કોઈ મુનિઓ હોય કહેવાતા મુનિઓ, દ્રવલિંગી હોય, લિંગાભાષી હોય, એ પણ ઉમેરે છે, સ્વચ્છંદ પ્રવર્તિત કરે છે. પછી શું છે કે વચ્ચે નાખે, છેલ્લે નાખે, અમુક ગાથાઓ પોતાના અભિપ્રાયની લખી નાખે. એ જેમ સાચા ઘીમાં કોઈ વેજીટેબલ ભેળવીને આપી દઈએ એના જે વાત છે. અભિપ્રાય ફેર પડે તો ખ્યાલમાં આવી જ જાય. જે માર્ગ ઉપર ચાલે છે એને સૂક્ષ્મ ફેર પડે તો તત્વમાં જે ફેર પડે એ તરત ખબર પડી જાય. એવો વિષય છે. શું થાય એવો જ કાળ છે, એવો જ કાળ છે. એટલે એવા જ હીન પરિણામ વાળા, હીન પરિણામ વાળા જીવો અહીંયા આવે છે, એવી સ્વચ્છંદ પ્રવૃત્તિ કરે છે, પોતે ભ્રમણામાં તીવ્ર ભ્રમણામાં હોય છે, બીજા અનેક જીવોને ભ્રમણામાં નિમિત્ત થાય છે, એવો જ કાળ છે. પણ સત્ય માર્ગ તો જે છે તે જ રહેવાનો છે. છતાં માર્ગ બદલાઈ જશે, માર્ગનો સર્વથા લોપ થઈ જશે. હવે પછી ભવિષ્યમાં માર્ગ કોઈને મળશે જ નહીં એવું બની જશે, એવું કાંઈ બનવાનું નથી. એ તો જેમ હિમ પરિણામવાળા જીવો આ ક્ષેત્રે આવે છે, પછી પાછો કાળના અનુક્રમમાં પાછા એવા કોઈ લાઈટ જીવનું પણ અહીંયા આવવું થશે. આવાગમન તો ચાલુ જ હોય છે, મનુષ્ય ક્ષેત્રની અંદર આવાગમન તો ચાલુ જ હોય છે. કોઈ શાશ્વત તો હોતું નથી. પરિણામ ગમે તેવા હોય, આયુષ પૂરું થાય એટલે ચાલ્યું જાય. બીજા આવે, પોતાની યોગ્યતા લઈને આવે છે. એવો જ કાળ પણ સત્ય માર્ગ તો જે છે તે જ રહેવાનો છે, એમાં ફેર નહીં પડે. માર્ગ છે એ માર્ગ કંઈ બદલાઈ જશે. ઘણા જીવો, ઘણા હીન પણ પરિણામવાળા જીવો ઘણા ગડબડ કરશે. દેવશાસ્ત્ર ગુરુમાં ઘણી ગડબડ કરશે અને એને અનુસરતાની સંખ્યા વધી જશે, માટે માર્ગ બદલાઈ જશે, એમ કાંઈ નથી. ના થાય. પણ અહીંયા તો એમ કહેવું છે કે 2000 વર્ષ પહેલાં દિગંબર અને શ્વેતાંબર બે પંથ ઉડી ગયા. હવે દિગંબરની સંખ્યા ઘટી, શ્વેતાંબરોની સંખ્યા વધી, તો એથી કરીને માર્ગ છે એ કાંઈ ચાલ્યો જાય છે
નહીં.
જે છે એ રહે છે કે કાંઈ એમાં બદલી જાય છે, કાંઈ ફેરફાર થઈ જાય છે. અત્યારે પણ જે પાત્ર જીવને પોતાના આત્માના સન્માર્ગે, સપના માર્ગે ચડવું હોય તો માર્ગ ખુલ્લો છે, એનો લાભ પોતે લઈ શકે છે. માર્ગ જે છે એ છે, માર્ગમાં બીજો કોઈ ફેર પડતો નથી. કેમ કે એ તો વસ્તુનું વિજ્ઞાન છે. માર્ગ છે એ ઉપાય છે, ઉપાય છે તો વસ્તુનું વિજ્ઞાન છે, એમાં શું ફેર પડવાનો હતો? એક જીવ માને કે અનેક જીવ માને, એક ન માને કે અનેક ન માને, એથી વસ્તુમાં શું ફેર પડવાનો હતો? એ તો કોઈ વસ્તુમાં ફેર પડવાનો નથી. સત્ય તો સત્ય જ રહેશે.
ગુરુદેવજી પાસે આવ્યા હતા ને, એક ટકો બે ટકો
તો એક શ્વેતાંબર ભાઈ એવા મળ્યા હતા. કાનજી સ્વામીને જ્યારે સ્થાનકવાસી સંપ્રદાય છોડ્યો હતો ત્યારે નેમિશ્વરી મહારાજ ત્યાં આવ્યા. મહારાજ તમે એમને મને પદવી આપો તો હું તમારામાં ભણું. નવી સાંભળી કીધું મૂર્તિનો સંપ્રદાય મારે અમે જોયું કે મૂર્તિમાં ઘણા માણસો છે અને એ રાખ મૂર્તિનો સંપ્રદાય પકડવા જેવો છે એમને એમ વિચાર્યું છે. ત્યારે ફેરફાર કરવાનું વિચાર્યું કારણ કે એમને માગણી કરી કે મને અમુક મહત્વ આપો આચાર્ય પ્રત્યે ફનાકો ઢીકણો તો હું તમારા સંઘમાં તમારા ગચ્છની અંદર ભણું પણ મને ગચ્છાધિપતિ બનાવો. ના પડી આપણા મહારાજ શું
એવી ઊભી કરી.
એમને સંપ્રદાય શું કરવા છોડ્યો એ ખબર છે? કોઈ માન ઓછું મળતું હતું એટલે છોડ્યો ને વધારે માન મળ્યા હતું છોડ્યો એવું કાંઈ છે? તો તમારી સમજણ ફેર લાગે છે કઈ. એ ત્યાં ગચ્છાધિપતિ જ હતા પણ જોયું કે આમાં સત્ય ને અસત્યનો સવાલ છે, માર્ગ ને ઉન્માર્ગનો સવાલ છે. પછી ભલે કોઈ સાથે ન રહીએ, કોઈ ગચ્છ મત ન હોય તો આત્મા તો છે કે નહીં પોતાનો? હું ગચ્છમાં નથી, મતમાં નથી, હું કોઈ વાડામાં નથી, સંપ્રદાયમાં નથી, હું આત્મામાં છું. શ્રીમદનું તો બહુ વાંચેલું એ વખતે. એ વખતે તો શ્રીમદજીના પત્રો ઉપર પોતે પ્રવચન આપતા, વ્યાખ્યાન આપતા હતા. શરૂ શરૂમાં તો અભિનંદન ગ્રંથમાં વાંચ્યું કે અત્યારે શ્રીમદજીના પત્રો વંચાય છે, બહુ સારી રીતે એનો સ્વાધ્યાય થાય છે. એ સ્વાધ્યાયમાં ચાલતા હતા પત્રો પરિવર્તનના કાળમાં. તો એવું ઊભું કરે નૈમિશ્વરીની વાત કરી. નૈમિશ્વરી ભાઈ માગણી કરે, ભાઈ માગણી કરે બીજા આ કોઈ માગણી બાગણી કરે એવા એના તો ઓલા લોકો તો એના વિશ્વાસમાં છે. જે એના અનુયાયી હોય એના વિશ્વાસમાં આવે છે. બરાબર છે. સારું થયું આપણા મહારાજા એમને ગચ્છાધિપતિ ન બનાવ્યા. શું એ વાત જ નથી. એ તો સત્ય માટે પોતે ભીખ લેનારા હતા. એમાં એક હોય અનેક હોય સંખ્યાને સત્યને કોઈ સંખ્યાની જરૂર નથી. આ સિદ્ધાંત હતો એમને પકડેલો કે સત્યને કોઈ સંખ્યાની જરૂર હતી નથી, જરા પણ જરૂર નથી સત્ય.
સત્પુરુષો પર આવો ભાર નાખે ક્યાં જવાનું?
એવું છે કે તો પહેલેથી બીજે માર્ગે ચડી ગયા છે ત્યાં શું થાય? બીજે રસ્તા ગયા પછી બધું બીજું જ સૂજે છેજે છેજે. એક ઘોડો ઊંધો હોય પછી એના ઉપર બીજો ઘોડો મૂકવાનું મન થાય ત્યારે ઊંધો જ મૂકે, ઘોડો કેવી રીતે મૂકે? ભલે એના ઉપર ત્રીજો ઘોડો મૂકવાનું મન થાય અને પરમ સત્યની જિજ્ઞાસા રાખીને સત્ય હોય એને જ વળગજે. જરા પણ ભૂલ કરી માર્ગે ચાલ્યો, બીજા માર્ગે ચાલ્યો. એટલે જે વિચારણાનો કાળ છે એની અંદર પરમ સત્યની શોધ વાળાને જ માર્ગ મળે અને નહીતર દોરાઈ જાય એવી યોગ્યતા હોય છે. મુમુક્ષુની ભૂમિકામાં તો એવી યોગ્યતા હોય છે કે સહેજે સહેજે કોઈ એવી જોરદાર તર્કની જોરદાર દલીલથી કોઈ એવી વાત સામે પોતે આગળ પાછળ વિચારી ન હોય એવી આવી જાય તો સંમત કરી લઈએ. એ સંમત કરી લઈએ એ પણ અપરાધ છે.
બરોબર
એવું છે. એટલે એકદમ જિજ્ઞાસુ રહીએ, મધ્યસ્થ રહી જાય. મારે સત્ય સિવાય કાંઈ જોઈતું નથી. પરીક્ષા કરીને જેટલું સત્ય હોય એટલું જ અંગીકાર કરવું છે. આ સિવાય મારે કાંઈ મારા આત્માને બચાવવો છે. એની જેને દરકાર હોય, ઘણી કાળજી હોય, તીવ્ર કાળજી હોય, એ જ બચી શકે એવો વિષય છે. એવો જ કાળ, એવો જ એનો કાળ છે, પણ સત્ય માર્ગ તો જે છે તે જ રહેવાનો છે. માર્ગ કોઈ કાળે બદલાશે નહીં, અથવા જે માર્ગમાં સત્ય છે એને સત્ય અંગેની કોઈ શક્તિ છે, એ માર્ગમાં પરિણમનારાને, એ માર્ગમાં ચાલનારાને એની સાથે પણ કુદરત બંધાયેલી છે. શુદ્ધ ઉપયોગ રૂપ સાક્ષાત મોક્ષ માર્ગ ત્રણેય કાળે જયવંત છે અને તે જ અભિનંદનીય છે. માર્ગ કયો કયો? પછી મોક્ષ માર્ગને શું નામ આપ્યું? કે શુદ્ધ ઉપયોગ રૂપ સાક્ષાત મોક્ષ માર્ગ છે, જેમાં ઉપયોગની શુદ્ધતા છે, અથવા જેમાં શુભાશુભની મલિનતા નથી, રાગની મલિનતા નથી, જેમાં વિતરાગતાની પવિત્રતા રહેલી છે. એવું જે શુદ્ધ પરિણમન રૂપ, શુદ્ધ ઉપયોગ રૂપ સાક્ષાત પ્રસિદ્ધ મોક્ષ માર્ગ છે, એ તો ત્રણેય કાળે જયવંત છે. કોઈ કાળે વિશ્વમાં એની હસ્તી ન હોય એવું બનતું નથી. અરિયંતો, તીર્થંકરો, સિદ્ધો, મુનિરાજો અને ગ્રહસ્થી, સુમકીતી, સત્પુરુષો સદાય વિશ્વની અંદર મોજૂદ જ રહે છે. એની બિનહયાતી થાય એવો એક સમય ક્યારે ત્રણ કાળની અંદર હોતો નથી. સંખ્યા ભલે એની ઓછી હોય છે, પણ છતાં એની કિંમત સૌથી વધારે છે. સંખ્યા ઓછી હોવા છતાં કિંમત ઓછી નથી, કિંમત સૌથી વધારે છે. હીરામાં કોઈનો રૂળો એક છે કે કેટલા છે? એના કઈ ગાડા ન ભરાય. આ ઉકડાના ગાડા ભરાય કે ખાતરના? કઈ કોઈ કોઈ કોઈનું રીરાના ગાડા ભરાય? એ મિથ્યા દ્રષ્ટિ જીવના થોકે થોક હોય, નિગોદની અંદર થોક હોય, એકેન્દ્રીના થોક હોય, હે, સૌથી વધારે ત્યાં હોય છે. માટે એની કિંમત વધારે છે. માણસ કરતાં કીડિયારામાં કીડીયું વધારે હોય, ભરવાડ કરતાં ઘેટાને બકરા વધારે હોય, કે જેટલા ભરવાડ ઘેટા ઘેટા બકરા જેટલા હોય ભરવાડ આવે. કિંમત કોની છે? સંખ્યા ઉપર કોઈ કિંમત છે? એમ છે કે દરેકને પોતાનું માપ હોય છે. બાળક બાળકની રીતે માપે, દેડકા દેડકાની રીતે પાણીને માપે. ખાબોચીનું દેડકું હોય એને એમ થાય કે મારા મારે હું જેટલા પાણીમાં રહું છું ને એટલું પાણી દુનિયામાં ક્યાંય નહીં હોય. એને શું થાય? બે મારા હાથ પોળા કરું તોય તે એથી વધારે પાણી છે. શું કે? મારા માપથી મોટું માપ છે પાણીનું. આટલું બધું પાણી છે કે એથી વધારે છે? આટલું બધું છે કે એથી વધારે છે? ખાબુ છે એના દેડકા જેવું છે. સત્ય કેટલું વિશાળ છે અને સત્ય કેટલું મહાન છે એ ખબર નથી હોતી. ખરેખર એની માનતા છે. શુદ્ધ ઉપયોગ રૂપ સાક્ષાત મોક્ષ માર્ગ. જો મોક્ષ માર્ગની આટલી વ્યાખ્યા કરે છે. શુદ્ધ ઉપયોગમાં વિતરાગતા આવી ગઈ, પવિત્રતા આવી ગઈ, અથવા સર્વ પ્રકારે શુદ્ધિ આવી ગઈ, એવો સાક્ષાત એટલે પ્રગટ મોક્ષ માર્ગ ત્રણેય કાળે જયવંત છે. ત્રણેય કાળે જીવંત રહે છે, જયવંત રહે છે, એનો ઉદ્યોત રહે છે અને તે જ અભિનંદનીય છે, તે જ વંદન કરવા યોગ્ય છે, તે જ પ્રશંસવા યોગ્ય છે, તેને જ મુખ્યતા કરવા યોગ્ય છે. બીજા પ્રકારો જોઈને ક્યાંય પણ ભ્રમણામાં આવીને વિચલિત થવા દેવું નથી. પક્કડ હોવી જોઈએ વિચારમાં અભિપ્રાયમાં નિર્ણયમાં એક પકડ હોવી જોઈએ કે સત્ય છે એ જ મારે જોઈએ, અને સિવાય સત્ય મારે કોઈ વાતે કોઈ કારણે કોઈ બાને બીજું કાંઈ ખપે નહીં, એટલે એની પોતાની દ્રઢ તૈયારી હોય તો ગડબડ ન થાય, નહીંતર ગડબડ થવાની ઘણી પરિસ્થિતિ રહેલી છે. કેમ કે દેવગુરુ શાસ્ત્રમાં સિદ્ધાંતોમાં અંદર ભેળસેળ ઘણી કરે છે, જેવો ભલે જે કરે છે એ પોતાને નુકસાન કરે છે, પણ અહીંયા પોતાને બચવા માટે એ વાત વિચારવાની છે, કોઈની ટીકા ટિપ્પણી માટે નથી, પણ પોતે બચી જાય એટલા માટે એને કેટલી અંદરની મક્કમતા જોઈએ કે એક પરમ સત્ય સિવાય મારે કાંઈ જોઈતું નથી. કોઈ પણ ભોગે ગમે તે ભોગ દેવો પડે હું તૈયાર છું, પણ મારે પરમ સત્ય સિવાય કાંઈ જોઈતું નથી. એને ગમે પૂછો તો એક જ જવાબ દે કે મારી બા, એને બીજું કઈ એને મગજમાં છે જ નહીં. પેંડો ખાવો છે તો કે મારી બા, તમે રમકડું આપો તો કે નહીં મારી બા, બીજું કાંઈ નહીં, એને એક જ વાત છે, એમ એને પરમ સત્ય પોતાનો આત્મા પોતાનું આત્મહિત આ સિવાય કોઈ પણ ભોગે જઈને કાંઈ જોઈતું નથી, એ જ માર્ગમાં આવી શકે રહી શકે અવિચલિત થઈ શકે, નહીંતર ગડબડ થવાને ઉન્માર્ગે ચડી જવાની પરિસ્થિતિ ઘણી છે આ કાળમાં. એ વિચારણા વિચારવા છે.